એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને ગ્રંથસારના આજના સંવાદમાં ફરી સ્વાગત. આજે આપણે એક એવી કૃતિની વાત કરવાના છીએ જે મનમાંથી ખસે જ નહીં, ફ્રાન્સ કાફકાની ધ મેટામોર્ફોસિસ.
હા, ખરેખર વાંચ્યા પછી ઊંઘ ના આવે એવી કૃતિ. અને ફ્રાન્સ કાફકા 1883માં પ્રાગમાં જન્મ. એ સમયનું યુરોપ, ભાષાકીય સાંસ્કૃતિક ગૂંચવણો
અને જર્મન ભાષી યહૂદી પરિવાર, પિતા સાથેનો પેલો તણાવ ભર્યો સંબંધ, આ બધું એમના લખાણમાં દેખાય છે, નહીં?
બિલકુલ. આધુનિક માણસની જે એકલતા છે, અસ્તિત્વની વિચિત્રતા, એ બધું જ એમના કામમાં પડઘાય છે.
એટલે જ તો પેલો શબ્દ આવ્યો કાફકાએસ્ક. એવી પરિસ્થિતિઓ માટે વપરાય જે અતાર્કિક હોય, ડરામણી રીતે જટિલ હોય, અમલદારશાહીની જડતા દેખાય.
હા, બરાબર. અને ધ મેટામોર્ફોસિસ, જે લખાઈ 1912માં, પ્રકાશિત થઈ 1915માં, એ સમય જેવો હતો. યુરોપ યુદ્ધના આરે ઊભું હતું.
સમાજ બદલાઈ રહ્યો હતો, જૂની વ્યવસ્થાઓ તૂટી રહી હતી. માણસ પરિવારથી, સમાજથી, ક્યારેક પોતાની જાતથી જ અલગ પડી રહ્યો હતો.
ચોક્કસ. એટલે જ આ કૃતિને મોડર્નિઝમ અને એક્ઝિસ્ટેન્શિયાલિઝમ, જેને આપણે આધુનિકતાવાદ અને અસ્તિત્વવાદ કહીએ છીએ, એના પાયાનું લખાણ ગણવામાં આવે છે.
તો ચાલો આજે આ અસામાન્ય વાર્તાના ઊંડાણમાં ઉતરીએ. એનું કથાનક, પાત્રોના મનોવ્યાપાર, એના ગહન સંદેશાઓ. શરૂઆત ક્યાંથી કરીશું? પેલી આઘાતજનક પહેલી લાઇનથી.
હા, ત્યાંથી જ. સાહિત્યની અમુક યાદગાર શરૂઆતોમાંની એક. જ્યારે ગ્રેગર સામસા એક સવારે અશાંત સ્વપ્નોમાંથી જાગ્યો, ત્યારે તેણે પોતાની જાતને પથારીમાં એક વિકરાળ જંતુમાં પરિવર્તિત થયેલી જોઈ. બસ આ એક વાક્ય આપણને સીધા જ એક અતાર્કિક દુનિયામાં ફેંકી દે છે.
અને નવાઈની વાત તો એ છે કે આટલી મોટી ઘટનાને જાણે જાણે કંઈ બન્યું જ નથી એવી રીતે રજૂ કરાઈ છે. ગ્રેગર પોતે પણ શેની ચિંતા કરે છે?
એ જ તો કાફકાની કમાલ છે. ગ્રેગરની પહેલી ફિકર એ છે કે ટ્રેન જતી રહી, નોકરી પર મોડો પડશે, બોસ શું કહેશે, દેવું કોણ ચૂકવશે. એનું જંતુ બનવું જાણે ગૌણ બાબત છે.
એની ઓળખ જ એના કામ સાથે, એની કમાણી સાથે જોડાયેલી હતી. એના વગર પોતાનું અસ્તિત્વ જ નહોતું વિચારી શકતો.
એટલે વાર્તાનો મુખ્ય ભાર કેમ થયું પર નથી, પણ હવે શું પર છે, ખરું ને?
હા, ગ્રેગર અને એનો પરિવાર આ નવી ભયાનક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરશે? જ્યારે આપણે ઓળખી જ ન શકાય એવા બની જઈએ, ત્યારે આપણા સંબંધોનું, આપણી માનવતાનું શું થાય? આ જ સવાલ કેન્દ્રમાં છે.
અને આમાં પરિવારના બીજા સભ્યો પણ મહત્વના છે.
હા, એમના વગર તો વાર્તા અધૂરી. વૃદ્ધ પિતા, જે પહેલા દીકરા પર નિર્ભર હતા, ચિંતાતુર માતા, જે પ્રેમ અને શું કહેવાય, ઘૃણા વચ્ચે ઝોલા ખાય છે,
અને પેલી નાની બહેન ગ્રેટા, જે શરૂઆતમાં બહુ સહાનુભૂતિ બતાવે છે.
હા, શરૂઆતમાં તો એ જ એકમાત્ર આશા જેવી લાગે છે. પણ આ બધાના જીવન પણ ગ્રેગરના પરિવર્તન સાથે બદલાવાના છે.
તો ગ્રેગર સામસા પર પાછા ફરીએ. પરિવર્તન પહેલા એ કેવો હતો? એક જવાબદાર દીકરો.
દેખીતી રીતે તો એવો જ કર્તવ્યનિષ્ઠ. પરિવારનું દેવું ઉતારવા માટે એને ન ગમતી ટ્રાવેલિંગ સેલ્સમેનની નોકરી કરતો હતો, પોતાની ઈચ્છાઓ બાજુ પર મૂકીને.
એનું એક સપનું પણ હતું ને બહેન માટે.
હા, બેન ગ્રેટાને સંગીત શીખવા કન્ઝર્વેટરી મોકલવી હતી, પણ એની આખી જિંદગી જાણે આર્થિક જવાબદારીના બોજ નીચે જ હતી. એ ખરેખર જીવતો હતો કે કેમ, એ જ સવાલ છે.
અને પરિવર્તન પછી એની અંદર શું ચાલી રહ્યું હતું?
શરૂઆતમાં તો પેલી નોકરી અને પૈસાની ચિંતા, પણ ધીમે ધીમે જેમ જેમ એ નવા શરીરમાં ફસાતો ગયો, એમ એની માનવીય યાદો, લાગણીઓ, બધું જાણે ઝાંખું પડવા લાગ્યું.
એકલતા વધી ગઈ હશે.
એકલતા તો હતી જ, પણ હવે પરિવારનો તિરસ્કાર પણ ઉમેરાયો. એટલે એની જે યાત્રા છે, એ ખાલી શારીરિક નથી, પણ માનસિક અને ભાવનાત્મક રીતે અમાનવીય બનવાની પ્રક્રિયા છે.
જે કદાચ એના પહેલાના જીવનનું જ પ્રતિબિંબ હતું.
કદાચ, હા. અને આની અસર પરિવાર પર પણ પડી. ગ્રેટાની વાત કરીએ, શરૂઆતમાં એ કેટલી દયાળુ હતી.
હા, એ જ તો હિંમત કરીને એના રૂમમાં જતી, ખાવાનું આપતી.
એને શું ભાવશે, શું નહીં ભાવે, એ સમજવાનો પ્રયાસ કરતી, રૂમ સાફ કરતી. એને લીધે પરિવારમાં એનું મહત્વ પણ વધ્યું. જાણે એ જ ગ્રેગર અને બાકીનાઓ વચ્ચેની કડી હતી.
પણ પછી એ બદલાઈ ગઈ. એની સહાનુભૂતિ ક્યાં જતી રહી?
અહીં જ સંબંધોની જટિલતા આવે છે. સમય જતાં ગ્રેગરની સંભાળ એના માટે બોજ બની ગઈ. રોજનું કામ અને ગ્રેગરનું સ્વરૂપ વધુને વધુ જંતુ જેવો અપ્રિય લાગવા માંડ્યો.
એટલે પેલી શરૂઆતની કરુણા
એ ધીમે ધીમે થાક અને કડવાશમાં ફેરવાઈ ગઈ. અને અંતે તો એ જ કે છે ને, આપણે આનાથી છુટકારો મેળવવો જ પડશે. આ પ્રાણી મારો ભાઈ નથી.
આ પરિવર્તન તો ગ્રેગરના શારીરિક પરિવર્તન કરતાં પણ વધુ આઘાતજનક લાગે છે.
હા, કારણ કે આ ભાવનાત્મક અને નૈતિક પરિવર્તન છે. હવે પિતાજીની વાત કરીએ, શ્રી સામસા, એમનામાં પણ મોટો ફેરફાર આવ્યો.
હા, પહેલા સાવ નિષ્ક્રિય લાગતા હતા.
બરાબર, ગ્રેગર કમાતો હતો ત્યાં સુધી એ નિવૃત્ત હતાશ હતા. પણ જેવો ગ્રેગર અક્ષમ બન્યો, એમનામાં જાણે નવું જોમ આવ્યો. ફરી નોકરીએ લાગ્યા, પેલો યુનિફોર્મ પહેર્યો, ઘરમાં ફરી પોતાનો દબદબો બનાવ્યો.
જાણે ગ્રેગરની નબળાઈ જ એમની શક્તિ બની,
એમ જ કહી શકાય. અને ગ્રેગર પ્રત્યેનું વર્તન વધુ ને વધુ કઠોર.
પેલી સફરજન ફેંકવાની ઘટના એ તો ભયાનક હતી.
હા, એ બહુ પ્રતિકાત્મક છે. ગુસ્સામાં ગ્રેગર પર સફરજન ફેંકવું અને એક સફરજન પીઠમાં ખૂંપી જવું, એ ખાલી હુમલો નથી, એ પિતાનો અસ્વીકાર છે. પુનઃસ્થાપિત થયેલી સત્તાનું પ્રદર્શન છે.
અને એ ગ્રેગરના અંતની શરૂઆત હતી.
ચોક્કસ, એ સફરજન જે પીઠમાં સડે છે એ જ એના પતનનું કારણ બને છે. જાણે સમાજ અને પરંપરા કેવી રીતે અલગ પડનારને કચડી નાખે છે એનું પ્રતીક.
અને માતા શ્રીમતી સામસા, એમનો સંઘર્ષ,
એમની સ્થિતિ બહુ કરુણ છે. એક બાજુ માતૃપ્રેમ, બીજી બાજુ દીકરાના નવા રૂપ પ્રત્યે ભય અને અણગમો, એ સતત આ બે લાગણીઓ વચ્ચે પીસાય છે.
ગ્રેગરને જોવા માંગે પણ જોઈને બેભાન થઈ જાય.
હા, એમની પેલી શારીરિક નબળાઈ અસ્થમા એ જાણે એમના આંતરિક સંઘર્ષનું જ પ્રતિબિંબ છે.
પતિની કઠોરતા અને દીકરીની શરૂઆતની દયા વચ્ચે એ ક્યાંક અટવાયેલા છે પણ કશું કરી શકતા નથી.
ભાવનાત્મક રીતે લાચાર. હા, અને પછી પેલા ત્રણ ભાડૂતો આવે છે, એમનો રોલ શું છે?
એ જાણે બહારની દુનિયા છે, સમાજ, આર્થિક જરૂરિયાત, પરિવાર જે રહસ્ય છુપાવવાની કોશિશ કરતો હતો એ ભાડૂતો સામે ખુલ્લું પડી જાય છે.
અને જ્યારે એ લોકો ગ્રેગરને જુએ છે
ત્યારે એમની પ્રતિક્રિયા પરિવાર પર દબાણ લાવે છે. એ બતાવે છે કે સમાજ આવી અસામાન્યતા સ્વીકારવા તૈયાર નથી, પરિવારને આખરી નિર્ણય લેવા મજબૂર કરે છે.
તો હવે વાર્તાના મુખ્ય ભાગો પર આવીએ. પહેલો ભાગ, જાગૃતિ. એમાં શું થાય છે?
ગ્રેગર જાગે છે, પોતાનું રૂપ જુએ છે, પણ નોકરીની ચિંતા કરે છે. પરિવાર બહાર ચિંતામાં છે, એનો અવાજ બદલાઈ ગયો છે. ચીફ ક્લાર્ક આવે છે અને મહા મહેનતે એ દરવાજો ખોલે છે.
અને પછી જે દ્રશ્ય સર્જાય છે,
અરાજકતા, ભય, ઘૃણા, અસ્વીકાર, માતા બેભાન, ક્લાર્ક ભાગી જાય અને પિતા
એને હિંસક રીતે, જાણે કોઈ જાનવરને હાંકતા હોય તેમ, ઘાયલ કરીને રૂમમાં પાછો ધકેલે છે. અહીંથી જ નક્કી થઈ જાય છે કે ગ્રેગર હવે બહારનો છે.
આધુનિક કામકાજની દુનિયા પર પણ કટાક્ષ છે, જ્યાં સુધી કામના છો ત્યાં સુધી જ કિંમત.
પછી બીજો તબક્કો આવે, અનુકૂલન અને પતન, લગભગ એક મહિનો પછી.
હા, આ સમયમાં ગ્રેગર થોડું ગોઠવાય છે. સડેલું ખાવાનું ભાવે છે, દિવાલો પર ચડે છે, ગ્રેટા શરૂઆતમાં સંભાળ રાખે છે.
પણ પરિવાર પર આર્થિક બોજ વધે છે, બધા કામે લાગે છે. ગ્રેગર જે આધાર હતો એ હવે બોજ બની ગયો છે.
આ ભાગમાં બે ઘટનાઓ મહત્વની છે, ફર્નિચર હટાવવાની અને સફરજનવાળી.
હા, ગ્રેટા અને માતા વિચારે કે ગ્રેગરને ફરવા વધુ જગ્યા મળે એટલે ફર્નિચર કાઢી નાખીએ. પણ ગ્રેગરને ડર લાગે છે કે આનાથી એની માનવતાની છેલ્લી નિશાની પણ જતી રહેશે.
એટલે પેલી તસવીરને બચાવવા દિવાલ પર ચોંટી જાય છે.
એ જોઈને માતા ફરી બેભાન. પિતા ઘરે આવીને આ જુએ છે, ગુસ્સે થાય છે અને પેલા સફરજન ફેંકે છે.
અને એક સફરજન પીઠમાં ખૂંપી જાય છે કાયમ માટે.
આ સંબંધોનું અંતિમ તૂટવું છે. પિતાનો હિંસક અસ્વીકાર. ગ્રેગર શારીરિક અને માનસિક રીતે તૂટી જાય છે. એના ધીમા મૃત્યુની શરૂઆત અહીંથી થાય છે.
અને પછી ત્રીજો અને છેલ્લો તબક્કો, અંતિમ પરિવર્તન.
હા, થોડા મહિના પછી ગ્રેગરની હાલત બહુ ખરાબ છે. ઘા રૂઝાતો નથી, ખાવા પીવાનું લગભગ બંધ, રૂમ કચરાપેટી જેવો, પરિવાર સાવ ઉદાસીન અને ઘરમાં પેલા ત્રણ ભાડૂતો.
અને ફરી પેલું સંગીત ગ્રેટા વાયોલિન વગાડે છે.
હા, ગ્રેગર કદાચ માનવતાની છેલ્લી ઝંખનાથી ખેંચાઈને બહાર આવે છે, પણ આ વખતે ભાડૂતો એને જોઈ જાય છે
અને બધો ખેલ બગડે છે.
ભાડૂતો ગુસ્સે થાય છે, ઘર ખાલી કરવાની, ભાડું ન આપવાની ધમકી આપે છે,
અને આ પછી જ ગ્રેટા પેલું વાક્ય બોલે છે,
આપણે આનાથી છુટકારો મેળવવો જ પડશે. આ વસ્તુ ગ્રેગર નથી, ગ્રેગર માટે આ અંતિમ ફટકો છે. એ સમજી જાય છે કે હવે કશું બચ્યું નથી
અને એ જ રાત્રે મૃત્યુ પામે છે.
હા, શાંતિથી, એકલો. સવારે નોકરાણી એના સૂકા શરીરને સાવરણીથી હટાવી દે છે, જાણે કચરો હોય.
પરિવારની પ્રતિક્રિયા શું હોય છે? દુઃખ?
દુઃખ કરતા રાહત વધારે. જાણે બોજ ઉતરી ગયો. ભગવાનનો પહાડ માને છે, રજા લઈને ફરવા જાય છે, ભવિષ્યની વાતો કરે છે. ગ્રેટા હવે મોટી થઈ ગઈ છે, એના લગ્ન કરાવવાની વાતો.
ગ્રેગરનું અસ્તિત્વ, એની પીડા, બધું જ ભૂંસાઈ ગયું.
હા, તો આ આખી વાર્તામાંથી ઘણા મુદ્દાઓ ઉભરી આવે છે. એકલતા અને વિમુક્તા તો દેખીતા જ છે.
ગ્રેગર પહેલા પણ એકલો હતો, પછી શારીરિક રીતે પણ અલગ થઈ ગયો. આધુનિક સમાજમાં માણસની આ જ હાલત છે.
કાફકા એ જ કહેવા માંગે છે, બંધ દરવાજા, વાતચીતનો અભાવ, આ બધું એ એકલતાને વધુ ઘેરી બનાવે છે.
અને કામની અમાનવીય પ્રકૃતિ, એ પણ મોટો મુદ્દો છે.
ચોક્કસ, ગ્રેગરની ઓળખ જ એની ઉપયોગિતા હતી. જેવી ઉપયોગિતા ગઈ, એનું મૂલ્ય ગયું. આપણે કામ માટે જીવીએ છીએ કે કામ આપણને ખાઈ જાય છે?
પારિવારિક સંબંધોની વાત પણ વિચારવા જેવી છે. કેટલા શરતી સંબંધો.
હા, એ જ વક્રતા છે. ગ્રેગરનું બલિદાન જ પરિવારને નિર્ભર બનાવતું હતું. એ ગયો ત્યારે જ તેઓ આત્મનિર્ભર બન્યા. જાણે એનો ત્યાગ જ એમની મુક્તિ હતો.
આ બધું આપણને ઓળખ અને આત્મમૂલ્ય પર વિચારવા મજબૂર કરે છે. માનવ હોવું એટલે શું?
કાફકા કોઈ સીધો જવાબ નથી આપતા. ગ્રેગરની અંદર ક્યાંક તો માનવતા બચી હતી, સંગીત પ્રત્યેની સંવેદના, પ્રેમની ઝંખના. પણ સમાજ અને પરિવાર તો બાહ્ય દેખાવ અને ઉપયોગિતા જ જુએ છે.
આપણી માનવતાની વ્યાખ્યાઓ કેટલી સંકુચિત છે, નહીં?
હા, અને કાફકાની લખવાની રીત પણ આ અનુભવને વધુ તીવ્ર બનાવે છે. પેલું તૃતીય પુરુષ મર્યાદિત કથન.
હા, આપણે મોટે ભાગે ગ્રેગરના મનમાં જ હોઈએ છીએ, એટલે એની સાથે જોડાઈ જવાય છે.
અને પેલો તટસ્થ સૂર, જાણે કશું બન્યું જ નથી. ભયાનક ઘટનાઓનું સાવ સામાન્ય વર્ણન, એ જ કાફકાયસ્ક અસર છે.
એનાથી એ પરિસ્થિતિની વિચિત્રતા અને કાળું હાસ્ય વધુ ઉપસે છે.
પેલી ગ્રેટાની લાઈન, આપણે તેનાથી છુટકારો મેળવવો જ જોઈએ, એ ખરેખર હજ મચાવી દે છે.
ભાવનાત્મક મૃત્યુદંડ જેવી સહાનુભૂતિની પણ હદ હોય છે એ બતાવે છે.
અને ગ્રેગરના મૃત્યુનું વર્ણન, પછી તેની ઈચ્છા વિરુદ્ધ તેનું માથું ફર્શ પર ઢળી પડ્યું, એની લાચારી બતાવે છે. જાણે મૃત્યુ પર પણ એનો કાબૂ નથી.
તો આટલા વર્ષો પછી પણ આ વાર્તા આપણને શું કહે છે? કેમ આજે પણ પ્રસ્તુત છે?
કારણ કે એ માણસના અસ્તિત્વના અમુક મૂળભૂત અસ્વસ્થ કરનારા સવાલો ઊભા કરે છે. એકલતા, સંબંધોની નાજુકતા, ઓળખની અનિશ્ચિતતા, સમાજનું દબાણ, આ બધું આજે પણ છે, કદાચ વધારે છે.
હા, એ આપણને પૂછે છે કે આપણે જે અલગ છે, અણગમતા છે, બિન ઉપયોગી છે, એમના પ્રત્યે કેવું વર્તન રાખીએ છીએ. આપણો સ્વીકાર પણ શરતી છે.
ખરેખર. અને આજે આ ડિજિટલ યુગમાં જ્યાં બધું કનેક્ટેડ લાગે છે, ત્યાં ક્યાંક આપણે અંદરથી ગ્રેગરની જેમ જ એકબીજાથી અને પોતાની જાતથી દૂર તો નથી થઈ રહ્યા? આ વિચારવા જેવું છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.